நமோ நோயே சௌரியந்தானம், நமோ நோயே சௌதானம், நமோ நோயே சௌராயிரியானம், நமோ நோயே சௌஜாயானம், நமோ நோயே சௌ திரிகாலவர்த்தி சாவணம், ஓம்காரம் எங்கு சயோக்க நித்தியம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்களம் பகவான் மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நம சுமதி சாராய் சுவானம் பூத்தியாச்சாஸ்தி சுவாய் பவாய
ચારિત્ર એ કોને કહેવાય એનું એમાં સ્વરૂપ છે. રત્નત્રય એટલે મોક્ષનો માર્ગ, આત્માની પૂર્ણ શુદ્ધ દશા એ નિર્મળ દશા, એનું નામ મોક્ષ. એનું કારણ એવી આત્માની અંદરની જે નિર્મળ વિતરાગી પર્યાય, તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. અને એમાં શુભ રાગરૂપ વ્યવહાર રત્નત્રયનો ભાવ એ બંધરૂપ છે, પણ એને ઉપચારથી મોક્ષ માર્ગ કહે છે. એમાં 109 પાને આમ વેદોપચાર રત્ન પ્રણતિ છે. ત્રણ બોલ આવી ગયા છે. ભગવાન આત્મા અંતર સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનને રમણતા કરતા છતાં એની અધૂરી દશા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી એને શુભ રાગ હોય છે. શુભ રાગ એ શુભ રાગમાં પંચ પરમેષ્ટિની ભક્તિ હોય છે. અરિહંત સિદ્ધ આચાર ઉપાયજા અને સાધુ એવા પંચ પરમેષ્ટિની પરંપરા ભક્તિ, પંચ પરમેષ્ટિની શ્રદ્ધા એ આત્માને રાગનું કારણ, શુભ રાગનું નિમિત્ત છે. એને વ્યવહાર શ્રદ્ધા કીધી છે. કો સમજાણો, પંચ પરમેષ્ટિ સર્વજ્ઞ ભગવાન હરિહંત સિદ્ધ આચાર ઉપાયજા અને સાધુ એ પાંચની શ્રદ્ધાને અહીંયા વ્યવહાર શ્રદ્ધા કીધી છે. કેમ કે શુભ રાગ છે. અને સંશય વિમુખ અને વિભ્રમ રહિત જ્ઞાન, ભગવાન ત્રિલોકના સર્વજ્ઞ દેવે કહેલું જે જ્ઞાન, એમાં સંશય વિપરીતતા અને અજ્ઞાનતાનો ત્યાગ થઈને જે કંઈ વ્યવહારૂપ સમ્યક જ્ઞાન થાય એને વ્યવહાર સમ્યક રત્નોત્રય કહે, સમ્યક જ્ઞાન કહે છે. સમજાય છે. અને પાપના પરિણામથી મુનિને અશુભના ભાવથી નિવૃત્તિ એને શુભ રૂપ વ્યવહાર ચારિત્ર કહે છે. એ વાત આવી ગઈ છે. આમ વેદોપચાર રત્નોત્રય પ્રણતિ છે. 109 પાને પહેલી લીટી. આમ ભેદ ઉપચાર, ભેદરૂપ વ્યવહાર, રત્નોત્રય એટલે મોક્ષના વ્યવહાર નિમિત્તરૂપ કારણ, એની પરણતિ નામ શુભ રાગરૂપ અવસ્થા છે, તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે. ખરેખરી મોક્ષ માર્ગ છે નહીં, પણ એ વિકલ્પ છે અને ઉપચારથી કહે. સમજાણું કાંઈ. તેમાં જીન પ્રણિત હિ ઉપાધિ તત્વનું જ્ઞાન તે જ સમ્ય જ્ઞાન છે. બીજલીટી. તેમાં ભગવાન સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર દેવે છાંડવાયુગ ભાવ પુણ્યપાપાદિ કહ્યા અને ઉપાધિ ચૈતન મૂર્તિ જ્ઞાનાનંદ સ્વરૂપ છે. ઉપાધિ છે એવું જે વિકલ્પવાળું રાગવાળું તત્વોનું જ્ઞાન તે વ્યવહાર સમ્ય જ્ઞાન છે. ભાઈ એ વ્યવહાર સમ્ય જ્ઞાન છે. સમજાણું કાંઈ. હજી તો વ્યવહાર એટલે વિકલ્પ શુભ રાગ. આત્મામાં સર્વજ્ઞ ભગવાન આદિ પંચ પરમેષ્ટિની શ્રદ્ધા યથાર્થવી એનાથી વિરુદ્ધ બ્રહ્મા વિષ્ણુ મહિષ કે બીજાઓએ કહેલા તત્વોની વિરુદ્ધ માનતા ટળવી એનું નામ વ્યવહાર શ્રદ્ધાનો શુભરાગ છે. અને ભગવાને કહેલા શાસ્ત્રોમાંથી સંશય વિમોહ અને વિભ્રમ ટાળીને જી જ્ઞાન કરવું અને હિ ઉપાધિનો વિવેકવાળો વ્યવહારુ સમ્યક જ્ઞાન એને વ્યવહાર સમ્યક રત્ન કહે છે. ઓ સમજાય છે કાંઈ અહીં નિશ્ચયની વાત પછી આવશે. આ સમ્યકત્વ પરિણામનું બાહ્ય સહકારી કારણ આ શબ્દ અંદર છે તો નિશ્ચય સમ્યક આત્માનું નીચે અંદર નીચે પહેલું પછી કહેશે. શુદ્ધ ચૈતન્ય મૂર્તિ જ્ઞાનાનંદ સ્વભાવ આત્મા છે એની અખંડ સ્વભાવની પ્રતીતિ રૂપ નિર્વિકલ્પ સમ્યક એવા સંકેતના સંકેત રૂપ પરિણામ પરિણામ નામી સંકેત પર્યાય છે. આત્મા ત્રિકાળ શુદ્ધ ધ્રુવ જ્ઞાયક કારણ શક્તિથી ભરેલો ભગવાન છે. એવી અંતરમાં નિર્વિકલ્પ રાગ રહિત સમ્યક પ્રતીતિ એનું નામ નિશ્ચય સમ્યક દર્શન રૂપ પરિણામ છે. એ મોક્ષનો માર્ગ છે. એ પરિણામનું બાહ્ય સહકારી કારણ બાહ્ય સહકારી નામ સાથરૂપ નિમિત્ત કારણ વિતરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યસૂત્રરૂપ તત્વજ્ઞાન છે. આત્માના ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સ્વભાવની પ્રતીત થવામાં નિમિત્ત રૂપે હોય તો વિતરાગ સર્વજ્ઞ ભગવાન એના મુકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ ભગવાનની વાણી બધા પદાર્થને કથન કરવામાં સમર્થ છે એવું દ્રવ્યસૂત વિતરાગની વાણી એ તત્વજ્ઞાન જ આત્માના સમ્યક દર્શન પરિણામને વિતરાગી વાણી તત્વજ્ઞાન રૂપ નિમિત્ત છે. એ સિવાય બીજાની વાણી નિમિત્ત રૂપ હોઈ શકે નહીં. ઓ સમજાય છે કાંઈ બુજભાઈ? આત્માનો જેને મુક્તિ કરવી હોયની વાત છે, જેને વર્તમાન સંસારનો પર્યાય દુઃખરૂપ ગોઠતો હોય એની વાત નથી. વર્તમાન પર્યાયમાં વિકાર પુણ્યપાપનો દયાદાન કામ ક્રોધનો બધો દુઃખદાયક વિકાર છે. એ વિનાનું ચૈતન શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ છે એની રૂચિ જ્ઞાનને રમણતા એ મોક્ષનો માર્ગ છે. એ પ્રગટ કરવો હોય અને શું હોય એનું અહીંયા જ્ઞાન કરાવે છે. એ સંન્યક દર્શન આત્માના જે વિકાર રહિત શુદ્ધ ચૈતન સ્વભાવની પ્રતીત રૂપ પરિણામ એ પરિણામ છે. સંન્યક દર્શનની ત્રિકાળ ગુણ નથી. એ પરિણામ રૂપી પર્યાયને નિમિત્ત કારણ બાહ્ય સહકારી સાથે હોય તે વિતરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલું ત્રિલોકના સર્વજ્ઞ પરમાત્માએ કહેલા શાસ્ત્રો કે જે પૂર્વાપર વિરોધ રહિત હોય છે ને આત્માના કલ્યાણમાં નિમિત્ત રૂપે કહેવાય છે. એ સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યસૂત રૂપ તત્વજ્ઞાન તે બાહ્ય સહકારી કારણ છે. કો સમજાણો? પણ એ વાણી કોના પાસેથી મળે પહેલી એની વ્યાખ્યા કરે છે. જી મુમુક્ષુઓ છે, જી ધર્માત્માઓ છે, જી ધર્માત્માઓ છે, અહીં મુમુક્ષુ લીધા જ ભાઈ, નિમિત્તમાં કેવળ યાદી નથી લીધા. જે મુમુક્ષુઓ છે સમ્યક દર્શન પ્રગટ કરનાર નહીં, प्रगट करनार्थ परिणाम ने निमित्त कौन छे नी व्याख्या छे। जीव मुमुक्षु छे एटले आत्माना मोक्षना कामी स्वभावनी दृष्टि ज्ञान ने रमणता छे। ई तेमने पण एवा धर्मात्मा ने पण उपचार थी पदार्थ निर्णयना हेतुपणा ने लीधे सम्यक दृष्टि ने आत्माना स्वभावना निर्णय मा ई मुमुक्षु जेने पोताने मोक्षनी अभिलाषा ने सम्यक दर्शन ज्ञान चारित्र आदि छे ई जीवो धर्मी सम्यक दृष्टि जीव ने उपचार थी पदार्थना निर्णयना हेतुपणा ने लीधे धर्मी जीवना सम्यक दर्शनना परिणाम मा ई निमित्त रूप मुमुक्षु जीव धर्मी जी पोते सम्यक दृष्टि ज्ञानी आदि चारित्र छे ते ई धर्मी जीव ने पदार्थ निर्णयना निमित्तपणा ने लईने अंतरंग हेतुओ कया छे। समझाणु कहें आत्मा शुद्ध चैतन्य ज्ञान छे एनी निर्मल प्रतीति मां मुमुक्षु जीव ने अंतरंग हेतु तरीके उपचार थी कया छे। कारण के तो परचित छे इतले उपचार ने व्यवहार छे पण एने मुख्यपणु वितरागनी वाणी अने वाणी ए मुमुक्षु धर्मात्मानी वाणी करता एना आत्मा ने अंतरंग हेतु पड़े कयो छे। समझाय छे गाई शू कयो समझाणवा वाणी तो पहली कही पण ई वाणी धर्मात्मा पण बोले पोते भले कहे पण ई वाणी तो बाह्य सहकारी कारण रूपे सम्यक दर्शन ने छे पण धर्मात्मा नो आत्मा मुमुक्षु पोते धर्मात्मा एनो आत्मा सम्यक दर्शन ज्ञान चारित्रवाओ आत्मा ई धर्मी जी धर्म प्रगट करवा आत्मा माथी पर्याय प्रगट करवा मागे छे एने ई मुमुक्षु पदार्थ यथार्थ आत्मा शू पुण्य शू व्यवहार शू निमित्त शू एना निर्णय करवामा हेतु रूपणा ने लीधे अंतरंग हेतु कया वो हम जाए क्या कहा नहीं भाई कीधु ने कि वाणी करता एनो अभिप्राय ई लक्ष्मण ओलो ले छे एथी उपचार थी अंतरंग हेतु कहो छे। ई तो छे तो परात्मा सम्यक दृष्टि जीव ने आत्म स्वभाव नी प्राप्ति नी प्रतीतना परिणाम मा निमित अंतरंग निमित रूप है छे तो बाय तेथी तो कयुं उपचार थी पर खास आत्मा शू कहे छे एनो अभिप्राय शुद्ध ज्ञायक चैतन मूर्ति तरफ वाळवानो शू छे पुण्य पाप विकल्प राग छे निमित्ति पर छे स्वभाव तरफ वाळवानो एनो अभिप्राय शू छे ये अभिप्राय ने पकड़े थे बोलो इथी अभिप्राय वालों सामे जी जीव छे एने सम्यक दृष्ट ने पामवाना परिणाम मा उपचार तरीके अंतरंग हेतु कया छे। को समझाय छे काई अरे जुड़ी बात वस्तु तो आत्मा पोते ज कारण छे ई तो आई तो निमित्त नी वात चाले छे अखंड ज्ञायक चैतन ज्योत निर्मल स्वरूप छे ई पोताना सम्यक दर्शन नु कारण छे पर ए वक्ते निमित्त केवो होय एनी व्याख्या चाले कारण व्यवहार नी व्याख्या करी गया निमित्त नी बधी एक साथी व्याख्या करी अने पछी नीचे नी व्याख्या करे छे कि आत्मा जी शुद्ध ज्ञान चैतन मूर्ति अखंड आनंद छे एवी प्रतीत करनार ने देवगुरु शास्त्र नी श्रद्धा नो विकल्प व्यवहार छे ए उपाधि ने संशय विमुख विभ्रम रहित नो ज्ञान ए निमित्त छे अने मुनि ने अशुभ परिणाम नी निवृत्ति रूप शुभ राग એ રૂપ ચારિત્ર પંચમહાવર્તનું તે અંતર સ્વરૂપના ચારિત્રમાં નિમિત્ત છે. એ વાત કરતા ભેગા આ નિમિત્તની પણ સાચી વાત કરે છે કે ધર્મી સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને પામનાર જીવને વિતરાગ સર્વજ્ઞના મુક્તિ નીકળેલી વાણી તે નિમિત્ત છે. અને એ વાણીને સમજનાર સમજાણો ધર્મી જીવો છે તે સમ્યક દ્રષ્ટિ જીવને ઉપચારથી વ્યવહારથી અંતરંગ હેતુ કયા છે, કેમ કે એનો અભિપ્રાય એનો પકડે છે, એથી એને અંતરંગ નિમિત્ત તરીકે કહેવામાં આવે છે. કો સમજાય છે કે નહીં? હે હા, આ કીધું બાદ બીજી ચીજ છે ને, અંતરંગ હેતુ તો નિમિત્ત છે. અંતરંગ હેતુ એટલે અંતરંગ નિમિત્ત, અંતરંગ નિમિત્ત, અંતરંગ નિમિત્ત. પણ કેમ પરને અંતરંગ નિમિત્ત કીધું? છે તો પર, મુમુક્ષુ ધર્માત્મા છે તો પર. એ ધર્મી જીવને પર કેમ અંતરંગ હેતુ કયા કે ઉપચારથી? પણ વાણીના વજન આપવા કરતા એના આત્માનું વજન આપવા એને અંતરંગ હેતુ કયો? શું કયું સમજાય છે કાંઈ એમાં? હે, બે તો બાય છે, બે બાય છે. આત્મા આમ જ્ઞાયક ચૈતન મૂર્તિ અખંડ આનંદ કંદ શુદ્ધ છે, એવી અંતરમાં રાગ રહિત સ્વભાવની પ્રતીતિના પરિણામ તેને સમ્યક દર્શન કહે છે. તે સમ્યક દર્શનના પરિણામને વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ શુભ રાગને નિમિત્ત કયો છે? નિમિત્ત છે. સ્વભાવનો અંતર આદર કરે તો એ વખતે વિતરાગની વાણીને નિમિત્ત કહ્યું છે, બાય સહકારી નિમિત્ત. એ વખતે ધર્માત્મા સંકેતીનો આત્મા જે વાણી છે એ તો બાય સહકારી નિમિત્ત કીધું, પણ એનો આત્મા એ ઉપચારથી અંતરંગ હેતુ અંતરંગનું નિમિત્ત છે એમ કહેવામાં આવે છે. સમજાણું કઈ? અટપટી વાત છે ભાઈ. જરી શું કીધું વીરજીભાઈ? ઉપાદાન ક્યાં હતું? એ તો નિમિત્ત છે, હેતુ છે, નિમિત્ત છે. આત્મા ચૈતન મૂર્તિ વસ્તુ અખંડ આનંદ કંદ કારણ પરમાત્મા છે. એક સમયમાં શુદ્ધ ધ્રુવ નિત્યાનંદ સામાન ધ્રુવ સ્વભાવ એનો એક સમયનો પર્યાય નહીં, પુણ્ય વિકલ્પ નહીં અને નિમિત્ત નહીં. ત્રિકાળી આનંદ કંદ ધ્રુવ જે દ્રવ છે એમાંથી પર્યાય નવી પ્રગટે છે. પર્યાયમાંથી પર્યાય આવતી નથી, પુણ્યમાંથી પર્યાય આવતી નથી, નિમિત્તમાંથી કઈ નવી પર્યાય આવતી. એ પર્યાયનું કારણ ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક મૂર્તિ કારણ દ્રવ સ્વભાવ એની પ્રતીત કરનાર જીવને એ પ્રતીત તે સમ્યક દર્શન પરિણામ છે. એ સમ્યક દર્શન પરિણામી મોક્ષનું કારણ છે. પણ તે પરિણામને નિમિત્ત રૂપ વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ કયો? સમ્યક દર્શન પરિણામ નિમિત્ત, સમ્યક જ્ઞાને સમ્યક વ્યવહાર સમ્યક જ્ઞાનનું પરિણામ નિમિત્ત, નિશ્ચય ચારિત્રને વ્યવહાર ચારિત્રના સુપરિણામ નિમિત્ત. પણ એ ઉપરાંત વ્યવહાર સાથે વ્યવહાર નાખે છે વિતરાગની વાણી. કારણ કે એ વખતે એમનો સર્વજ્ઞ જે વાણી કરે છે એ વાણી, પણ એ વાણી અહીં તો મુમુક્ષો પાસેથી મળે છે, વાત લેવી છે ભાઈ. કારણ કે મુમુક્ષો કેવડી નથી લેવા આવે પાછળથી. જે મુમુક્ષો છે તેમને પણ ધર્મી જીવ જેને આત્માનો સ્વભાવનું ભાન કરવું છે તેને, એ બીજા ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવ છે તે ઉપચારથી વ્યવહારથી સહકારી કારણ અપેક્ષાએ પદાર્થના નિર્ણયના હેતુ બનાને લીધે. ભગવાન આત્મા કેવો છે પદાર્થનો નિર્ણય આત્મા કરે ત્યારે તેના હેતુપણાને લીધે ધર્માત્મા બીજો જીવ એને અંતરંગ હેતુઓ કયા? અંતરંગ નિમિત્ત કારણ તરીકે ધર્મી જીવને બીજો ધર્મી જીવ પરિણામ સંકેત પામે એને ધર્મી જીવ નિમિત્ત છે એમ કહ્યું છે. ઓ સમજાય છે કાંઈ? અરે ભાઈ અભ્યાસ આપતો થઈ કરવો પડે માણસને. કારણ કે તેમને દર્શન મોહની કર્મના ક્ષયાદી છે. કેમ કે જે ધર્મી જીવ બીજા ધર્મ પામનારને જે નિમિત્ત રૂપે આત્મા થાય છે તે આત્માને દર્શન મોહની કર્મનો ક્ષય ક્ષોપસમ કે ઉપશમ હોય છે. માટે બીજા ધર્મ પામનાર જીવને અંતરંગ નિમિત્ત તરીકે કહેવામાં આવે છે. નરુભાઈ જેની વાત થશે બરાબર હે, પોતે ઉપાદાન પછી આવે છે. અહીં તો હજી નિમિત્તની વ્યાખ્યા કરે છે. પોતાને નિમિત્ત કીધી હતું, પોતે તો ઉપાદાન ત્રિગાવ સ્વભાવ છે, ઉપાદાન છે, લે છે. હવે કો સમજાય છે કઈ મુનભાઈ? અરે જીણું, ઓહો ધર્મ આ આત્મા વસ્તુ છે. આખો પા મનવાણી દેહના પરમાણુથી જુદો, આઠ કર્મની ધૂળ અંદર છે પરમાણુ માટીથી જુદો. એક સમયનો દયાદાન ભક્તિ કામ ક્રોધનો વિકલ્પ ઉઠે છે. એક સમય એ વિકાર, એ તો એક સમયનો છે. એથી ત્રિકાળ ભિન્ન જ્ઞાયક ચૈતન્ય ભગવાન એવા જ્ઞાયક એક રૂપ ધ્રુવ ચૈતન્ય દ્રવ્ય સ્વભાવ એની પ્રતીત રૂપી પરિણામને આ નિમિત્ત કહેવામાં આવે. આ બધો વ્યવહાર કયો નિમિત્ત કયો છે કો સમજાય છે કઈ? હવે નિમિત્ત કોને થાય? આ નિશ્ચય હોય એને થાય. માટી નિશ્ચયની વ્યાખ્યા હવે કરે છે. હવે નિશ્ચય મોક્ષ માર્ગ, ખરો મોક્ષ માર્ગ, અભેદ અણુપચાર રત્નત્રય પ્રણતિ વાળા જીવને અભેદ આત્મા જ્ઞાયક ચૈતન્ય જોત છો એની અંતર સ્વભાવ સન્મુખની શ્રદ્ધા, સ્વભાવ સન્મુખનું જ્ઞાન, સ્વભાવ સન્મુખની રમણતા એને અભેદ કહે છે. અણુપચાર એટલે નિશ્ચય, એને ઉપચાર છે નહીં, વ્યવહાર નથી. અભેદ અણુપચાર ભગવાન જ્ઞાયક ચૈતન્ય જ્યોત જેની દ્રવ્યની ખાણમાંથી મોક્ષ માર્ગ વહે, એ વર્તમાન પર્યાયમાંથી મોક્ષ માર્ગ થતો નથી, પુણ્યમાંથી થતો નથી, નિમિત્તમાંથી થતો. ત્રિકાળ જ્ઞાયક વસ્તુ આદિ અંત વિનાનો આત્મા ધ્રુવ ચૈતન્ય ભગવાન છે. આદિ પણ નથી ને જેનો અંત પણ નથી, એવો જે ધ્રુવ ચૈતન્ય દ્રવ્ય સ્વભાવ, કારણ પરમાત્મા, કારણ શુદ્ધ જીવ, એની અંતરમાં સ્વભાવની અભેદતા એકતા અણુપચાર ઉપચાર વિનાની યથાર્થતા એવા રત્નત્રય પ્રણતિ વાળા જીવને રત્નત્રય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર એ રત્નત્રય પ્રણતિ એટલે પર્યાય એટલે અવસ્થા એવા વાળા જીવને હવે સમ્યક દર્શનની વ્યાખ્યા કરે છે. ટંકો ઉત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વળી આ સમ્યક દર્શન આ નિશ્ચય. ટંકો ઉત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે ભગવાન જ્ઞાયક મૂર્તિ એક સમયમાં પરિપૂર્ણ સ્વભાવથી ભર્યો છે. સમજાય છે કઈ? જો આ સમ્યક દર્શન મોક્ષનું કારણ આપી ત્યારે ઓલા બધાને નિમિત્ત કહેવાય છે. ટંકો ઉત્કીર્ણ એટલે જેમ એવો ને એવો શાશ્વત ચૈતન્ય જ્યોત પડ્યો છે અંદર, એક સમયનો પર્યાય ને એક સમયનો વિકારનું લક્ષ છોડી દો તો ત્રિકાળ જ્ઞાયક ધ્રુવ નિત્ય ટંકો ઉત્કીર્ણ એવો ને એવો શાશ્વત પરમાત્મા પોતે એવો જ્ઞાયક જાણનાર દ્રષ્ટા જ્ઞાયક ત્રિકાળ જ્ઞાયન મૂર્તિ દરેકનો આત્મા જેનો એક સ્વભાવ છે જેનો એક રૂપ ભેદ વિના પ્રકાર વિના અનેકતા વિના સંયોગ વિના નિમિત્તા વિના વિવિધતા વિના એક રૂપ સામાન દ્રવ્ય 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 સામાન ધ્રુવ 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 સામાન એક રૂપ જ્ઞાયક મૂર્તિ સામાન એક રૂપ સ્વભાવ છે એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા કો સમજાણો? એવું જે નિજ પરમ તત્વ આત્મા એની શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે. નિશ્ચય કો સમજાણો? શું કહે છે? એ વળી અભૂતપૂર્વ સ્થિત પર્યાય થાય છે એમ કહે છે.
આ વળે અનંતકાળમાં નહીં થયેલી એવી સિદ્ધ પર્યાય, મોક્ષ પર્યાય, કલ્યાણની પરિપૂર્ણ રૂપ પર્યાય પ્રગટ થાય. ક્યાં વળે? જો બોલા વ્યવહાર વળી નહોતું કહ્યું ક્યાંય, માથે વ્યવહાર સમજાયો હતો કે પંચ પરમેષ્ઠીની ભક્તિરૂપ શુભ રાગ, સંશય વિમો વિભ્રમ રહિત જ્ઞાન અને અશુભ પરિણામ રહીત શુભ ભાવરૂપ પંચમાં આવર્તના અઠ્યાવી મૂળ ગુણરૂપ શુભ ભાવ એને વ્યવહાર કયો થો. અને આ પણ વ્યવહાર બીજો વિતરાગની વાણી અને મુમુક્ષુ પુરુષો નિમિત્ત કયા થા એ ઓળખાણ આપી છે. એને મોક્ષનું કારણ તરીકે એમ કહ્યું નહોતું. સમજાય છે કાંઈ? આ મોક્ષના કારણ તરીકે જુઓ. આ સમ્યક દર્શનની વ્યાખ્યા, સમ્યક દર્શન એ કોઈ વાળાની ચીજ નથી. કોઈ પુન પરિણામ વ્યવહાર રત્નત્ર દયાદાન ભક્તિનો વિકલ્પ વૃત્તિ ઉઠે એની ચીજ નથી. એ નિમિત્તની ચીજ નથી, કર્મમાંથી મળતી નથી, કર્મના અભાવમાંથી મળતી નથી. એ તો જ્ઞાયક એક સમયમાં ચૈતન મૂર્તિ ભગવાન દ્રવ સ્વભાવની સન્મુખ પ્રતીત કરતા જે તત્વની શ્રદ્ધા થઈ એને સમ્યક દર્શન કહે. નિજ પરમ તત્વની શ્રદ્ધા, અને નિજ પરમ તત્વની શ્રદ્ધા. સમજાય છે કાંઈ? ભાઈ આ તો અભ્યાસ કરે તો સમજાયું છે એમ. ઉપર ટપકે કઈ હાથ આવે એવું કે મનભાઈ કે મેદભાઈ આ રૂપિયા પણ જ્યાં ત્યાંથી રખડીને લાવ્યા છો એ પણ કઈ હાથમાં લાવ્યો નથી. એ તો પૂન હોય તો આવે, નહીતર એક રાતી પાય આવે નહીં. આ તો પુરુષાર્થ વિના સમજાયું નથી. સમજાણું કાંઈ? બોલો. વ્યવહાર કયો તો પણ કોને વ્યવહાર હોય, કોને નિમિત્ત કહેવાય, કોને વિતરાગની વાણી સહકારી કહેવાય, કોને અંતરંગ હેતુ ધર્માત્મા મુમુક્ષુ પુરુષો અંતરંગ નિમિત્ત તરીકે ઉપચારથી કહેવાય કે જેને અંતર ભગવાન આત્મા પરિપૂર્ણ સ્વભાવથી હું એક રૂપ ભર્યો છું, સમય સમયની જે પર્યાય મોક્ષ માર્ગની કે રાગની એક સમયનો વિકાર અને પર્યાય છે. ભગવાન ત્રિકાળ સ્વરૂપ એક સમયમાં દ્રવ્ય શક્તિથી ભરેલો, સ્વભાવથી ભરેલો, ટંકોત્કીર્ણ નામ શાશ્વત એક રૂપ રહેનારો જ્ઞાયક જેનો સ્વભાવ છે, જ્ઞાયક જેનો સવાલ ભેદ રૂપ જેનો સવાલ નથી. પૂર્ણ પરિણામ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રી જે મોક્ષના પરિણામ એ રૂપ પણ જેનો સ્વભાવ નથી. શું કહ્યું સમજાણો? વ્યવહાર રત્નત્ર તો રાગ છે, પુણ્ય છે, એ રૂપ તેનો સ્વભાવ નથી. પણ નિશ્ચય રત્નત્ર જે મોક્ષનો માર્ગ જે પરમ તત્વની શ્રદ્ધા, શ્રદ્ધા એ પણ ભેદ છે. ત્રિકાળ જ્ઞાન સ્વભાવમાં એક રૂપ વસ્તુ ત્રિકાળ નિત્યાનંદ પડી છે. આ એની શ્રદ્ધા વડે સિદ્ધની પર્યાય થાય, એ વળી મુક્તિની પર્યાય પ્રગટે છે. નથી વ્યવહાર રત્નોત્રય પંચ મહાવર્ત બાર વ્રતના વિકલ્પથી મુક્તિ થતી નથી. પંચ પરમેષ્ઠીની ભક્તિના વ્યવહાર શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એનાથી મુક્તિ નથી થતી. તેમ હે ઉપાદેયનો વ્યવહારુ જ્ઞાન, સંશય વિમોન વિભ્રમ રહિત જ્ઞાન એનાથી પણ મુક્તિ થતી નથી. ઓ સમજાય છે કાંઈ? નિજ પરમ તત્વની વ્યાખ્યા કે ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવું નિજ પરમ તત્વ, નિજ પરમ તત્વ. પાછું બીજાનું ભગવાનનો નહીં આત્મા, ભગવાનનો આત્મા કઈ આત્માને તારતો નથી. રાગ હોય છે ત્યારે તેમાં નિમિત્તનું લક્ષ જાય છે, સમજાય છે. પણ એ નિમિત્ત ને રાગ એ બંધનનું કારણ રાગ છે. પણ નીચલી દશામાં પૂર્ણ વિતરાગતા ન હોય ત્યારે શુભ રાગ હોય છે. એટલે વ્યવહાર રત્નત્રયનું વર્ણન કર્યું છે. પણ તે મુક્તિનું કારણ નથી. સિદ્ધ પર્યાય ને મોક્ષની પર્યાય એટલે સિદ્ધ દશા આત્માની પરમ શુદ્ધ પવિત્ર દશા એને મોક્ષ દશા કહે છે. એનું કારણ તો નિજ પરમ તત્વની શ્રદ્ધા વડે નરું નહીં સમજાય છે કઈ?
અરે વાત ભાઈ, પૈસા વળી મળે નહીં કે સાપો. હે, વ્યવહાર રત્ન દેવગુરુ શાસ્ત્રની હાથી શ્રદ્ધા કરે તો રાખ, એ વળી મુક્તિ મળે નહીં ભાઈ. આ તો અંતરંગના હેતુ વળી મળે ને એમ કીધું. બીજુભાઈ, નિમિત્તની વ્યાખ્યા કરીએ તો એ તો બધા વ્યવહાર રત્નત્રય હાચા દેવગુરુ શાસ્ત્રને પરતરપના સન્મુક્તિ શ્રદ્ધા કરે ત્યારે તો શુભ રાગ, તે નિજ પરમ તત્વની શ્રદ્ધા કરે ત્યારે તે રાગને નિમિત્તને વ્યવહાર કહેવાય છે, નહીતર વ્યવહાર પણ કહેવાતો નથી. કો સમજાય છે કાંઈ? આ તો સમજવા જેવું છે ભાઈ. સંજયભાઈ, જરી જીણું ભાઈ એમ ઉપર ટપકે બે દિયા હોય એમ નથી પકડાય હું. આ જરી ધીણી શાંતિથી ધીરેથી સમજે તો પકડે એવી વાત કેમ? પણ આત્માનું કલ્યાણ કરવાની ધકસ થઈ હોય તો સમજાયું છે. આ અભેદ અનુપચાર રત્નત્રય પ્રણતિ વાળા જીવને, પેલું અભેદ તો કહ્યું ભાઈ, એને ત્રણ કેવા હોય છે? કેવા? નિજ પરમ તત્વ ભગવાન જ્ઞાયક મૂર્તિ છું, એક સમયનો પર્યાય છે ને, પ્રગટ વ્યક્ત વ્યક્ત વ્યક્ત, ભલે સૂક્ષ્મ હો ગમે તે હો, એક સમયનો વ્યક્ત પ્રગટ પર્યાય એ નિજ પરમ તત્વ નથી. સમજાય છે કાંઈ? એ પુણ્ય વિકલ્પ દયાદાન ભક્તિનો વિકલ્પ ઉઠે કે હિંસા જૂટાનો વિકલ્પ ઉઠે, નિજ પરમ તત્વ નથી. નિજ પરમ તત્વ તો જ્ઞાયક દ્રવ સામાન એક રૂપ દ્રવ્ય સ્વભાવ, જેમાંથી મોક્ષ માર્ગની પર્યાય પ્રણમેન વહે ને થાય એવો જે કારણ પરમાત્મા એક રૂપ ભગવાન આત્મા, એને નિજ તત્વ કહે. એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વળી સિદ્ધની પર્યાય થાય છે, મુક્તિની પર્યાય થાય છે. સમજાય છે કાંઈ? હવે જ્ઞાન જ્ઞાન તદ જ્ઞાન માત્ર, તે નિજ પરમ તત્વના જ્ઞાન માત્ર સ્વરૂપ એવા અંતર્મુખ પરમબોધ વળી. હવે સમ્ય જ્ઞાન કોને કહે છે મોક્ષનું કારણ? શાસ્ત્ર બાસ્ત્રનું જ્ઞાન એ મોક્ષનું કારણ નથી. શાસ્ત્ર જ્ઞાની પર જ્ઞાન થી પહેલી વાત આવી ગઈ, સંશય વિમો અને વિભ્રમ રહિત, અને એ ઉપાધેયના ત્યાગવાયુ કોણ ને આદરવાયુ કોણ, એવું જે રાગવાળું વિકલ્પવાળું જ્ઞાન એ મોક્ષનું કારણ નથી. શાસ્ત્ર જ્ઞાન મોક્ષનું કારણ નથી, પણ પરતરફનું વલણ છે. એ નિમિત્ત રૂપે હોય છે, પણ કોને? કે તદ જ્ઞાન માત્ર, તદ તદ તે નિજ પરમ તત્વ કયું માં થઈ? એ ટંકો ઉત્કિરણ શાશ્વત ધ્રુવ જ્ઞાયક જેનો એક સ્વભાવ એવો ભગવાન પોતે આત્મા, એવા નિજ પરમ તત્વ ના જ્ઞાન માત્ર, એનું જ્ઞાન, શાસ્ત્રનું નહીં, દેવગુરુ શાસ્ત્રનું નહીં, શાસ્ત્રનું જ્ઞાન વિકલ્પમાં જાય, રાગમાં જાય. કોને? કે ત્રિકાળ ચૈતન્ય અવલંબન લઈને નિજ પરમ તત્વનો જ્ઞાન માત્ર સ્વરૂપ એવા અંતર્મુખ પરમબોધ વળી. અંતર્મુખ ત્રિકાળ ચૈતન્ય ભગવાન એક રૂપ ધ્રુવ સ્વભાવ છે, એના અંતર્મુખ થઈને જે બોધ પ્રગટ્યો એવા પરમ બોધ વળી મુક્તિ થાય છે, એને સમ્યક જ્ઞાન કહે છે. સમજાય છે કાંઈ? કાંઈ સમજાય છે એમ કહેવાય છે. બુજુ ભાઈ, શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર પર વસ્તુ છે, ભગવાન આત્મા જ્ઞાયક જેની જ્ઞાનની ખાણ શક્તિનો ભંડાર ભયો છે, દ્રવ સામાન જ્ઞાયક મૂર્તિ એનું નિજ પરમ તત્વના જ્ઞાન એવા અંતર્મુખ પરમ બોધ વડે સિદ્ધની પર્યાય પ્રગટે છે. આવા પરમ બોધ વડે મુક્તની દશા પ્રગટે છે, બીજા કોઈ જ્ઞાન વડે મુક્તની દશા પ્રગટતી નથી. સમજાય છે કાંઈ? તદ જ્ઞાન માત્ર એવા અંતર્મુખ પરમ બોધ વડે, એકલો અંતર્મુખ જે શાસ્ત્રનું જ્ઞાન કહ્યું, સંશય વિમોને વિભ્રમ રહી કે હે ઉપાધિ રહી, એ તો પરતરફના વલણવાળો વિકલ્પ ને શુભ રાગ છે, એ કઈ મોક્ષનું કારણ નથી.
મોક્ષનું કારણ તો તદ્જ્ઞાન માત્ર, ચિદાનંદ ભગવાન જ્ઞાયક માત્ર સ્વભાવ ધ્રુવ, અંતર્મુખ વલણ થતા જે સમ્યક જ્ઞાન થયું એવા પરમ બોધ વળી સિદ્ધની પર્યાય, અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. અનંતકાળમાં જે મોક્ષની પર્યાય ન પ્રગટી એવી પર્યાય નામ આત્મા આનંદ દશા આવા પરમ બોધ વળી થાય છે. માટે એને સમ્યક જ્ઞાન રત્ન કહ્યું. સમ્યક જ્ઞાન રત્ન, પહેલું પરમ તત્વની શ્રદ્ધા, એ શ્રદ્ધા સમ્યક દર્શન રત્ન. માણસ માલ લેવા જાય તો રત્ન કંઈક લઈને લઈ જવા જાય ને, કંઈક વસ્તુ લઈને, એમ કહે છે કે આત્માનો પરમાનંદ મુક્ત દશારૂપી માલ જેને જોતો હોય એને ત્રણ રત્ન મેળવવા. એ રત્ન ક્યાંથી મળે? દેહવાણી નહીં, મન નહીં, શુભાશુભ વિકલ્પ, દયાદાન, કામ ક્રોધ વ્રતાદિની વૃત્તિ ઉઠે, વિકલ્પ ઉત્થાન, બધો વિકાર એક સમયનો સૂક્ષ્મ જ્ઞાનનો પર્યાય ઉખાડ, એક સમયનો સૂક્ષ્મ ઉપશમ કે વિગેરે એ સમયનો પર્યાયમાંથી પર્યાય નવી આવતી નથી. માટે એક સમયના પર્યાય વિનાનું ત્રિકાળ દ્રવ્ય શુદ્ધ સ્વભાવ ધ્રુવ એનું તદ્જ્ઞાન માત્ર અંતર્મુખના એકાકાર થઈને પ્રગટેલું જે સમ્ય જ્ઞાન, એ જ્ઞાન વળી કરી આત્માની મુક્ત પર્યાય અભૂતપૂર્વ અનંતકાળમાં નહીં થયેલી મોક્ષ દશા થાય. એ સિવાય કોઈ ઉપાયથી થતી સમજાય છે? કાંઈ હવે ચારિત્ર ત્રીજું ચારિત્ર, ચારિત્ર કોને કહેવું? અને તે રૂપે અવિચલપણે સ્થિત થવારૂપ સચારિત્ર વળી ભગવાન જ્ઞાયક સ્વરૂપ ભગવાન એક રૂપ ચૈતન્ય જ્યોત, એના એક સમયના મહાવર્તના પંચ મહાવર્તના વિકલ્પ વિનાનો અને પંચ મહાવર્તના સ્થાનમાં એક સમયના સૂક્ષ્મ જ્ઞાન આદિ પર્યાય વિનાનો જે ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક મૂર્તિ છે તે નિજ પરમ તત્વ રૂપે અવિચળ પડે, નિજ પરમ જ્ઞાન ટંકોત્કિરણ સ્વભાવમાં અવિચળપણે ચળે નહીં એમાં સ્થિત સ્વરૂપ, નિત્ય નિત્યાનંદમાં સ્થિત, ચિદાનંદમાં સ્થિત, ધ્રુવા ધ્રુવ સ્વભાવમાં સ્થિત, સિદ્ધ ત્રિકાળ જ્ઞાય પરમ તત્વમાં સ્થિત થવારૂપ સહજ ચારિત્ર વળી જ્ઞાનમ ચારિત્ર. આ ચારિત્ર મુક્તિનું કારણ છે. એ અંદર પ્રાપ્ત છે, એમાંથી એકાગ્ર થયો ત્યારે પર્યાય પ્રગટ થાય છે. અંતરમાંથી આવે છે કોઈ પંચ મહાવર્તના કસાય મંદના એવા પાપની નિવૃત્તિ રૂપ અશુભ ભાવથી છૂટ્યો ને શુભ ભાવ કર્યો એ વડે કરીને ચારિત્ર આવતો નથી. સમજાય છે? કાંઈ નવા માણસને તો આ ભારે વાર લાગે, હું કે આપણ શું કે છે આ મનભાઈ? અંતર તે રૂપે અવિચળ, પણ તે રૂપે છે એક સમયનો પર્યાય છે, અવસ્થા એ રૂપે નહીં, એક સમયનો વિકાર વિકલ્પ જે દયાદાન પંચ મહાવર્તન એ રૂપે નહીં, નિમિત્તના નહીં. અંતર નિજ પરમ તત્વ જ્ઞાયક સ્વભાવ એક રૂપ ત્રિકાળ પરમ સ્વભાવ છે તે રૂપે અવિચળ રૂપી સ્થિત અવિચળપણે સ્થિત થવારૂપ સહચારિત્ર વળી એવા સ્વાભાવિક અંતર્મુખના વલણવાળો વિતરાગી પર્યાય, દ્રવ્યના આશ્રય અંતરમાં લીન થયેલો વિતરાગી પર્યાય એ વળી અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. અભૂતપૂર્વ નામ પૂર્વે નહીં કદી થયેલો અપૂર્વ આવા ત્રણ સમ્યક રત્નત્રય વળી, એ સમ્યક રત્નત્રય વળી અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. અને એ જે વડે સિદ્ધ પર્યાય થાય એ નિજ પરમ તત્વ વડે થાય છે. સમજાણું કાંઈ? આત્માની મુક્ત પરમ સિદ્ધ દશા જે અનંતકાળે નહીં થયેલી એવી નિર્મળ વિતરાગી એક સમયનો પર્યાય છે. સિદ્ધ પણ એક સમયનો જ પર્યાય છે, બીજે સમય બીજો, ત્રીજે સમય ત્રીજો પર્યાય છે. એટલે પર્યાય પ્રણમ તો નવો નવો પ્રણમે છે. એવી સિદ્ધની વિતરાગી પૂર્ણ શુદ્ધ પર્યાય, પર્યાય સિદ્ધ પણ એક પર્યાય છે, કઈ ગુણ નથી તેમ દ્રવ્ય નથી, દ્રવ્ય તો ત્રિકાળ છે, ગુણ પણ ત્રિકાળ છે, એનો સિદ્ધ પર્યાય છે. સંસાર પણ એક સમયનો પર્યાય છે. સંસારી આત્માનો પુણ્ય પાપ કામ ક્રોધ દયા દાન વિકલ્પ ઉઠે વૃત્તિ વિકાર, એ મારો એવો મિથ્યાત અને રાગ એ સંસાર. સંસાર એક સમયનો વિકાર આત્મામાં છે, સંસાર કોઈ બે સમય આત્મામાં રહેતો નથી. એ સંસારનો નાશ કરવો પડતો નથી કે છે. નિજ પરમ તત્વનું અવલંબન લઈને જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો પર્યાય પ્રગટ્યો, આ એ વળી સિદ્ધ પર્યાય જાય, સંસાર પર્યાયનો વ્યય થઈ જાય, નાશ થઈ જાય છે. ઓ સમજાય છે કાંઈ નરુભાઈ? વ્યવહાર મોક્ષ નો માર્ગ હતો નીચે ને વ્યવહાર બે કયા? શુદ્ધ ઉપાદાન ને નિમિત્ત બે નું કથન કર્યું. સમજાણું આમાં પહેલા પછીનું વર્ણન છે આમાં. હો, પહેલા પછી સ્વરૂપમાં નથી, એટલે પહેલો વ્યવહાર આવે પછી નિશ્ચય આવે એમાં નથી. વસ્તુ તો ત્રિકાળ જ્ઞાયક પરમ તત્વ ચૈતન્ય જ્યોત એક રૂપ સ્વભાવ ધ્રુવ જ્ઞાયક, જેમાંથી પર્યાય પ્રગટે. પર્યાય અવસ્થા, અવસ્થામાંથી અવસ્થા ન થાય, માટે અવસ્થા આદરણીય છે નહીં. ત્રિકાળ અવસ્થા વાન સ્વભાવ સામાન ચૈતન્ય એવું નિજ પરમ તત્વ, એની શ્રદ્ધા, એનું તદમાત્ર સમ્યક જ્ઞાન અને તદમાત્ર ચૈતન્ય પરમ તત્વમાં અવિચળપણે સ્થિત સહજ નિર્મળ વિતરાગ ચારિત્ર, એ વળી અનંતકાળે નહીં પ્રગટેલી એવી મોક્ષની દશા આત્માને થાય છે. વ્યવહારથી થતી નથી, પુણ્યથી વ્યવહાર રત્નત્રયથી નિમિત્તથી થતી નથી, એમાં એ વાત આવી જાય છે. સમજાણો? હવે જરી મુનિની વાત લઈને સમજાવે છે. જી પરમ જીન યોગીશ્વર, પરમ જીન યોગીશ્વર એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો તેને પ્રગટ્યું છે. પરમ જીનના વિતરાગી યોગીશ્વર, યોગના ઈશ્વર, અખંડ ચૈતન પરમ તત્વ ધ્રુવ સ્વભાવ દ્રવ સ્વભાવ છે, જેનો જેમાંથી પર્યાય વહે પ્રગટે છે, એવા સ્વભાવમાં જેને એકાગ્રતા કરી અને યોગી કહે છે. આવા ભાન વિનાના જીવને યોગી કહેતા નથી. યોગી બોગી તો બીજા અન્યમાં પણ ઘણા કહેવાય એમ નહીં. જેવો સર્વજ્ઞ ભગવાને અનંત આત્માઓ અનંત ગુણના પિંડને અનંત એક સમયમાં અનંત ગુણોની પર્યાય, એવો જે એક આત્મા નિત્ય નિત્યાનંદ સ્વરૂપ નિજ પરમ તત્વ, એવા તત્વની અંદર એકાકાર લીનતા એને યોગ કહે. એ યોગનો પણ ઈશ્વર, યોગીશ્વર, પરમજીન યોગીશ્વર, પરમના ઉત્કૃષ્ટ જીનના વિતરાગી યોગીશ્વર. લાલજી, એટલે ચિત્ત નિરોધ નું ફિરોધ નું ક્યાંય ઉડી ગયું હોય તો કે છે ચિત્ત નિરોધ, ચિત્ત નિરોધ યોગ એ નહીં. અહીં તો ત્રિકાળ પરમ ચૈતન આનંદ ગુણનો પિંડ સામાન સ્વભાવ રુદ્ર નિત્યાનંદ જેવો સર્વજ્ઞે જોયો જાણ્યો ને કયો, એવા ચિદાનંદ ત્રિકાળ દ્રવ સ્વભાવમાં એકાગ્રતા રૂપ યોગ, આ એને મુનિ અને જીન યોગીશ્વર કહે છે. નિરોધ ન હોય પણ નાસ્તિક વાત છે આ તો. ઓ સમજાય છે? ચિત્તનો નિરોધ કરો નાસ્તિક થઈ. અસ્થિ ત્રિકાળ કોણ છે? ત્રિકાળ ચૈતન્ય જ્યોત જ્ઞાયક દ્રવ સ્વભાવની અંતરમાં દ્રષ્ટિની એકાગ્રતાનો યોગ, એને અહીંયા યોગી કહે. એવા પરમજીન યોગીશ્વર પહેલા પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ વ્યવહાર લઈના ચારિત્રમાં હોય છે. છઠ્ઠા ગુણસ્થાનની વ્યાખ્યા છે. અંતરદ્રષ્ટિ જ્ઞાન ને ચારિત્ર તો પ્રગટ્યું છે, પણ જ્યાં સુધી છઠ્ઠી ભૂમિકા એ મુનિ આત્માના અંતરની નિત્ય પરમ તત્વને અવલંબે સમ્યક દર્શન જ્ઞાનને રમણતા પ્રગટ કરી છે, અખંડાનંદ ધ્રુવ સ્વભાવનું અવલંબન લઈને સમ્યક દર્શન જ્ઞાનને રમણતા વિતરાગતા પ્રગટ કરી છે, પણ હજી છઠ્ઠે ગુણ સ્થાને મુનિ દશા પ્રમત દશામાં વર્તતો હોય છે ત્યારે એને શુભ રાગ હોય છે. તેથી પહેલા પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ વ્યવહાર નહીં ના ચારિત્ર હોય છે. તેથી છઠ્ઠા ગુણસ્થાનમાં જે અશુભ રાગ છૂટી અને પંચમા આવર્તના પરિણામને 28 મૂળ ગુણ જે મુનિઓના વિકલ્પો છે એમાં વર્તે છે એ અપેક્ષા તે વ્યવહાર ચારિત્રમાં વર્તે છે એમ કહ્યું. ભાઈ સમજાણું કઈ? પહેલા શબ્દ વાપર્યો એટલે હજી સાતમું ગુણસ્થાન આવ્યું નથી. તે પહેલાના છઠ્ઠા ગુણસ્થાનમાં આત્મનિજ પરમ તત્વના અવલંબે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો પ્રગટ્યું છે. અહીં ચારિત્રની વ્યાખ્યા કરવી છે. પરમજીન યોગીશ્વર પોતાના આનંદ કંદ ધ્રુવ સ્વભાવીના અવલંબે પડ્યો છે પણ હજી વિકલ્પ ઉઠે છે જરી શુભ રાગનો. 28 મૂળ ગુણ મુનિઓના જે નગ્ન દિગંબર દશા બાયથી ને અભ્યંતરથી હોય છે એને અભ્યંતરમાં 28 મૂળ ગુણના વિકલ્પ શુભ રાગની લાગણી ઉઠે છે. પંચમા આવર્ત આદિની એ બધી લાગણીઓ છે, શુભ છે, વિકાર છે. એ વિકારમાં અશુભ રાગનો નિવૃત્ત ભાવ થયો છે. શુદ્ધ ચૈતન્ય દ્રવ્યની દ્રષ્ટિને લીનતામાં એકાકાર છે પણ ચારિત્રની રમણતામાં નિર્વિકલ્પ ચારિત્ર જે સાતમા ગુણસ્થાને જોઈએ તે હજી થયું નથી. સમજાય છે કાંઈ? એવા સ્વભાવના રમણતા ચૈતન્ય જ્ઞાન મૂર્તિની એકાકારમાં રમતા વિકલ્પ ઉઠ્યો છે. જે અશુભ ભાવમાં રહે છે એને વ્યવહાર ચારિત્ર કહે છે, એને વ્યવહાર મુનિ કહે છે. ભાઈ એને વ્યવહાર મુનિ, વ્યવહાર મુનિ એટલે નીચેનું ભાન નથી ત્યાંની વ્યવહાર ફેવારની વાત નથી. સમજાણો? એને ખરેખર વ્યવહાર નહીં ગોચર તપસણ હોય છે. તપસા એટલે મુનિપણું. એને વ્યવહાર નહીં ગોચર, વ્યવહાર નહીં ગમે મુનિપણું હોય છે. એટલે કે જ્યાં સુધી મુનિ સ્વભાવની ભાન છે નિશ્ચય અવલંબતો ચૈતન્યનું જ પડ્યું છે. અખંડાનંદ નિત્ય ધ્રુવાને આશ્રય જ મારો પર્યાય પ્રગટ થાય છે એમ ભાન છે પણ સ્થિર અવલંબીને પડ્યો નથી. જ્યાં સુધી વિતરાગી ચારિત્રમાં સ્થિર નથી થયો ત્યાં સુધી છઠ્ઠા ગુણસ્થાન મુનિને જે શુભ રાગ વિકલ્પ ઉઠે છે એ અશુભ ભાવથી નિવૃત્ત્યો. એથી એને વ્યવહાર ચારિત્ર અને વ્યવહાર તપસા એટલે વ્યવહાર મુનિપણું. વ્યવહારી તપસા વાળો વ્યવહારી મુનિપણું એને કહે છે. સમજાય છે? વ્યવહાર એટલે પુણ્યનું કારણ, વ્યવહાર એટલે પુણ્યનું કારણ. હવે નિશ્ચય તપસા જ્યાંથી આગો જઈને ઠરે છે આત્મા પૂર્ણ સહજ નિશ્ચય નયાત્મક પરમ સ્વભાવ સ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તપ છે. લો તપસ્યની વ્યાખ્યા. કેવો છે ભગવાન આત્મા? સહજ નિશ્ચય નય સ્વરૂપ ભગવાન જ્ઞાયક જ્યોત આનંદ કંદ જેમાંથી આનંદના ઝરણા વહે છે, જેમાંથી પરમ સિદ્ધના જેવા આનંદના ઝરણા પર્યાયમાં ઝરણા વહે છે. આનંદના ઝરણા પર્યાયમાં આનંદ વહે છે. એવો જે ત્રિકાળ આનંદ કંદ મૂર્તિ આત્મા આનંદનો પર્વત ધ્રુવ સ્વભાવ એ સહજ નિશ્ચય નહીં સ્વરૂપ પરમ સ્વભાવ સ્વરૂપ પરમાત્મા, એવો જે પરમ સ્વભાવ સ્વરૂપ પરમાત્મા નામ આત્મા આ એમાં પ્રતપન એમાં લીન થઈ જવું, પ્રણ વિશેષ તપન એવા આત્માને ઓપવો શોભવો, એવી જે અંતરની વિતરાગી દશાની ઉજ્જવળતા થવી આ તેને વિતરાગ ત્રિલોકના તપ કહે છે. તપસ્યાની વ્યાખ્યા બીજી, દર્શનની વ્યાખ્યા બીજી, જ્ઞાનની વ્યાખ્યા બીજી, ચારિત્રની બીજી, હવે તપની ભાઈ બાકી રહી હતી. ભાઈ આ તપ હો રોટલા નો ખાવા, ફલાણો કોણ રોટલો ખાતો દોડી, રોટલા તો જળ માટી છે, રોટલો લેવો ન લેવો તો જળની પર્યાય સ્વતંત્ર છે, કોઈની પર્યાય કોઈથી થાય તો કરતા પરનો થાય છે, વસ્તુ કોઈ રીતે સ્વતંત્ર રહેતી. સ્વતંત્ર પદાર્થ જે ત્રિકાળ તેનું વર્તમાન ત્રિકાળને આશરે વર્તમાન થાય તેનું વર્તમાન બીજાથી થાય એમ કોઈ દી બને તો એનું વર્તમાન ત્રિકાળનું વર્તમાન રહેતું નથી. જે પદાર્થો આવે જાય તળે તો પદાર્થની પર્યાયને કાળે થાય છે, આત્મા એનો ધણી નથી, આત્મા એને પ્રણમાવી શકતો નથી. આત્મા પરતરફના આ મૂકું લઉં એવું અભિમાન કરે તે મિથ્યાદ ભાવ છે. મેં આર છોડ્યો, મેં આર લીધો, તો પર પદાર્થને છોડવું ગ્રહવું એ ચૈતન્યનો સ્વામી થાય છે, એ ચૈતન્ય જળનો સ્વામી થાય અને ચૈતન્યનો એ ધણી થઈ જાય જળ. સમજાય છે કે એના હાથી આવે ને જાય, આત્માનો હોય તો થાય નહીં, એમ બને નહીં. ચૈતન્યનો ધણી જળ નથી ને જળનો ધણી, એટલે ચૈતન્ય લાભ ક્યારે થાય? આર ન હોય ત્યારે. એટલે ચૈતન્યનો ધણી જળ થઈ ગયો. અને આર ક્યારે ન આવે, આત્મા ન લે ત્યારે, એટલે આત્મા જળનો સ્વામી. શું કહ્યું સમજાય છે? કઈ આહાર ન આવે તો જીવને લાભ થાય, એટલે જીવના લાભનો સ્વામી આહાર. અને આહાર લેવો ન લેવો એ જીવને આધીન, એટલે જળનો ચૈતન્ય સ્વામી થયો. એ વસ્તુનું સ્વરૂપ હોઈ શકે નહીં, એમ ત્રણ કાળમાં છે નહીં. જળનું આવવું કે જવું જળને આધારે છે. ચૈતન્યમાં રાગ થવો વિકાર થવો એ પોતાના અપરાધને કારણે છે. વિકલ્પ ઉઠે આ મૂકું મૂકું એ પણ નહીં, એ પણ તપસા નથી. તપસા વિતરાગ દેવ કોને કહે છે કે સહજ નિશ્ચય સ્વભાવ, નિશ્ચય નયાત્મક, નિશ્ચય નય સ્વરૂપ, પરમ સ્વભાવ સ્વરૂપ ત્રિકાળ જ્ઞાયક આનંદ કંદ છે. સહજાનંદમાં અંતર એકાગ્ર થઈ જાય છે અને વૃત્તિનો ઉત્થાન ઈચ્છા ઉત્પન્ન થતી નથી. અને આત્માની પર્યાય નિર્મળ પ્રતપન વિશેષે તપે છે, શોભે છે, ઉપે છે, વધે છે, ઉગ્રપણે વૃદ્ધિ શુદ્ધિની થાય છે તેને ભગવાન તપ છે એમ કહે. હરિવાદ ભાઈ, તપની વ્યાખ્યા કેવી? આ તો વર્ષી તપ કરે છે ને ફલાણું કરે છે ને, ભાઈ એને તપ કે માણતો? રોટલા નો ખાધા, એક અપ્પા કર્યો, અઠમ કર્યો, અરે પણ તપતે તને તારામાં રહેતો હોય છે અને તપતે તારાથી થતો હોય છે કે તપતે પરથી થતો હોય છે? પરથી થાય તો પર તારો સ્વામી થઈ ગયો, તારી સ્વતંત્રતા ધર્મ કરવાની રહેતી નથી. કો સમજાય છે? કાંઈ ભગવાન આત્મા જે જ્ઞાયક ચૈતન્ય શુદ્ધ જ્ઞાયક મૂર્તિ ત્રિકાળ એક સમય એક સમયમાં એક રૂપ સ્વભાવ દ્રવ્ય સ્વભાવ વસ્તુ સ્વભાવ પડ્યો છે. આ એમાં એવો જે પરમાત્મા પોતાનો આત્મા, એમાં પ્રતપન, એમાં લીન થઈ જવું, પ્રનામ વિશેષે તપવું, તપવું એટલે એકાગ્ર, એમાં લીન થઈ જવું, એને ભગવાન તપસા કહે છે ને એને નિર્જરા કહે. બીજાને બાળ તપને બાળ વ્રત કહે છે. કોમ જાણું બાળ તપ એટલે અજ્ઞાની મૂર્ખાઈ નો તપ, એ મૂર્ખાઈ ભરેલો તપ. હા, મૂર્ખાઈ ભરેલો તપ થાય, નહીતર સંસારમાં રખડે સી રીતે? મૂર્ખાઈ ભરેલો તપ ન હોય તો રખડે સી રીતે? કો સમજાય છે? કઈ હવે કે છે કે એવા તપ વાળાને ચારિત્ર હોય છે, એમ કહ્યું ભાઈ. આવી જે એને શુદ્ધ જ્ઞાયક મૂર્તિમાં લપેટ પણ અંદર પડ્યો છે, જ્ઞાયક ધ્રુવ ટંકોત્કિરણ સાધ શાશ્વત ભગવાન, એક સમયની પર્યાય બુદ્ધિ છોડીને, એક સમયનો પર્યાય એ બુદ્ધિ છોડીને, વિકલ્પ નામ શુભ રાગની બુદ્ધિ છોડીને, એક સમયનો પર્યાય અંશ બુદ્ધિ છોડીને, ત્રિકાળ અંશી ત્રિકાળ ધ્રુવ સ્વભાવની બુદ્ધિ કરીને તંદર લીન થયો છે, આ એને તપ હોય છે. અને નિજ સ્વરૂપમાં વિચળ સ્થિતિ રૂપ સહજ નિશ્ચય ચારિત્ર આ તપતી હોય છે. કોઈ કે ભાઈ આ બાર પાંચ મહાવ્રત લઈ લેવા, બાયડી છોકરા છોડીને સાધુ થઈ ગયો, નગ્ન મુનિ દિગંબર માટે ચારિત્રીઓ થયો, એ ચારિત્ર કહેવાતો નથી. કો સમજાય છે? કઈ નિજ સ્વરૂપમાં અંતર આનંદ કંદમાં અવિચળ નામ ન ચડે એ રીતે સ્થિતિ રૂપ વર્તમાન પર્યાયની વાત છે. નવું કઈ કરવા માંગે છે ને તો જે પર્યાય છે તો એક સમયની છે, શરીર વાણી મન તો જળમાં જાય પરમાં છે, તો એક સમયનો પર્યાય બીજે સમય આવતો નથી. પર્યાય એટલે અવસ્થા, અવસ્થા એટલે દશા, દશા એટલે અંશ. તો જેને નવું કંઈક આત્મકલ્યાણ કરવું એ પર્યાય પ્રગટ કરવાનું સ્થાન તો નિત્યાનંદ ધ્રુવ સ્વભાવ છે. એવા સ્વભાવની દ્રષ્ટિ જ્ઞાનને રમણતામાં લીન થઈ જાય એવા તપવાળાને આવા તપથી ચારિત્ર હોય છે, બીજાથી ચારિત્ર હોતો નથી. કો સમજાણું કઈ હે? કો સમજાણું કઈ? જો ચારેય વ્યાખ્યા જુદી, દર્શન જ્ઞાન ચારિત્ર ને તપ. પહેલા વ્યવહાર રત્નત્રયની વ્યાખ્યા કરી, પૂર્ણ સર્વજ્ઞ વિતરાગ ન હોય ત્યાં સુધી ચોથે ગુણસ્થાને, પાંચમે છઠ્ઠે ગુણસ્થાને મુનિઓને આદિ શુભરાગ, પંચ પરમેશ્વરીની ભક્તિનો શુભરાગ, એની શ્રદ્ધા, ભક્તિ એટલે શ્રદ્ધા, પંચ પરમેશ્વરીની શ્રદ્ધાનો રાગ, પંચ મહાવ્રતના પરિણામ અને શાસ્ત્ર તરફનું હે ઉપાધિ તરફનું જ્ઞાન, એવો વિકલ્પ ને શુભરાગ હોય છે. એ વાત કરી, કારણ કે પૂર્ણ વિતરાગ નો જે હોય છે, પણ એ હોય છે તો જાણવા જેવી વસ્તુ છે, એ આદરણીય નથી. આદરણીય તો ત્રિકાળ જ્ઞાયક ચૈતન વસ્તુ, જેમાંથી પર્યાય વહે, પર્યાયમાંથી પર્યાય ન થાય. સોનું છે એનું કુંડળ છે, તો નવું કડવું કરવું હોય તો કુંડળમાંથી કડવું ન થાય. કુંડળનો અભાવ ને કળાની નવી ઉત્પત્તિ, એ ઉત્પત્તિના ઉત્પાદનનું કારણ તો સોનું ત્રિકાળ છે. કારણ કે ઉલી પર્યાયનો પહેલીનો તો અભાવ થઈ જાય, અભાવમાંથી ભાવ ન આવે. જે ભાવ નવો થાય એ ત્રિકાળ ધ્રુવ સ્વભાવ, સોના સોનું 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 એને અવલંબે થાય છે. એમ એ હોનાનો ડાકલો સમજાય છે, સમજાય? હોનાનો સમજાય છે કે નહીં? એ કડવું હોય કડવું, એનું કુંડળ કરવું હોય, કુંડળ કરવું હોય, કડવું તો અંદરમાં હોય. કોણ ભાવે કે ભાઈ કોક દેખે આપણું હોનું પાંચ રૂપિયા વાર દસ રૂપિયા વાર છે, ઈ તો કડવું તો અંદર આવું હલવાઈ જાય છે, પ્રેરણમાં. તો આપણે કુંડળ કરવા, તો કળાના કુંડળ કરે તો કળાની વર્તમાન પર્યાય, પર્યાય અવસ્થા, અવસ્થા એટલે દશા, એ દશા રાખીને નવું થાય, એ દશામાંથી નવું થાય, એ દશામાંથી કડવું નવું થાય. શમાંથી થાય? સોનામાંથી થાય. કારણ કે જે કુલ કળાની પર્યાયના વર્તમાન અવસ્થા તે અભાવરૂપ થઈ, સોનું જે ત્રિકાળ ભાવરૂપ છે એને અન્યમાંથી નવી અવસ્થા થાય. એક વાત સમજાય છે? કઈ કડું રાખીને કુંડળ થાય એમ કોઈ દી બને, અને કડાનો અભાવ થયો એમાંથી ભાવ થાય એમ કોઈ દી બને? એમ ભગવાન આત્મા એની એક સમયની જે પર્યાયના અવસ્થા વર્તમાન વર્તી હોય તે વર્તમાન અવસ્થા બીજે ક્ષણે અભાવ થઈ જાય છે, તો બીજે ક્ષણે અભાવ થાય એ બીજી અવસ્થાનું કારણ હોઈ શકે? એ તો ઉપચાર થી કથન છે કે વ્યય થી ઉત્પાદનનું કારણ એ ઉપચાર છે. પણ નવો પર્યાય સમયનો જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વિતરાગ પણ પ્રગટવું છે, એ તો ત્રિકાળ ત્રવ સોના સ્વભાવે, જેમાં આત્મા એકરૂપ સ્વભાવ છે. સમજાય છે કે નહીં? દાખલો સમજાય છે કે નહીં? દાખલામાંથી આ સિદ્ધાંત પાછો સમજવા જેવો છે. દાખલો તો આ પાડે કે મિત્રોએ લોટ છે, એ લોટને એમને એમ રાખીને રોટલી થાય, એમની પર્યાય જે છે ગોરણું કામને એમ રોટલી થાય, તે પર્યાયનો અભાવ નવી પર્યાયનો ઉત્પાદ, તે અભાવમાંથી ઉત્પાદ આવ્યો, અભાવમાંથી ભાવ આવે. ભાવ એ લૂંટના કણિયાની તાકાત છે કે પરણમતી, જૂની પર્યાયનો વ્યય કરી નવી અવસ્થાના ઉત્પાદ પણ પરણમે છે. એમ આત્મા એક સમયનો જે પર્યાય વર્તમાન સૂક્ષ્મ જ્ઞાન કે રાગ કે પુન કે વિકલ્પ જે સમયનો છે કે પર્યાય છે, એને અવલંબે કલ્યાણ બલ્યાણ થતું નથી. માટે પર્યાય બુદ્ધિ છોડાવી, અંશ બુદ્ધિ છોડાવી, ત્રિકાળ જે જ્ઞાયક ધ્રુવ સ્વભાવ જે પરણમતો એનું અવલંબન કરીને જે શ્રદ્ધા જ્ઞાનને રમણતા કરે અને એમાં તપ એકાગ્ર થાય, એને દર્શન જ્ઞાન ચારિત્ર તપ હોય, છે, બીજાને હતો, બીજાને શુભ રાગ આદિ થાય, રાગનો મંદ પુણ્ય બંધન થઈને સ્વર્ગ આદિ જાય, પણ એ અભૂતપૂર્વ સિદ્ધ કરી આય થાય નહીં. અનંતકાળ